તારીખ 6/4/1993 શ્રી સમયસાર ગાથા 86 તથા કળશ 55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
અનુભવ કરનાર પુરુષ મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે છે, શરીરની અને આત્માની એમ બે ક્રિયા પોતે કરે છે એવો જેને અનુભવ છે, અનુભવી લીધો છે. અધર્મ પણ અનુભવ પ્રધાન છે અને ધર્મ પણ અનુભવ પ્રધાન છે. અધર્મ અનુભવ પ્રધાન હોય અને ધર્મ માત્ર વિકલ્પ કે વિચાર પ્રધાન હોય એમ કેમ બને? જેની સામે લોખંડની તલવાર સામે લાકડાની તલવાર કેવી રીતે કામ કરે? શસ્ત્ર પણ એવું જોઈએ ને. પછી કે જે મિથ્યા દ્રષ્ટિ છે એનો અનુભવ છે એમાં ભૂલ છે, જાણપણામાં ભૂલ છે એમ ન કહ્યું, પણ અનુભવ છે એમાં ભૂલ કહ્યું. મિથ્યા દ્રષ્ટિ એવો અનુભવ કરે છે કે હું વિચાર પણ કરું છું એટલે જ્ઞાન પણ કરું છું, અને હું મન વચન કાયાના યોગથી અનેક પ્રકારના સંયોગોના કાર્યો પણ હું કરું છું, શરીરના કાર્યો અને બીજા સંયોગોના કાર્યો પણ હું કરું છું. આવો જે અનુભવ છે, એક પદાર્થને બે ક્રિયાનો જે અનુભવ છે, એ અનુભવ મિથ્યા દ્રષ્ટિ પણ પ્રસિદ્ધ કરે છે. એવો અનુભવ મિથ્યા દ્રષ્ટિ પણ પ્રસિદ્ધ કરે છે. કઈ રીતે મિથ્યા દ્રષ્ટિ છે એનું અહીંયા સ્પષ્ટીકરણ આપે છે કથામાં. નિશ્ચયથી ટીકા. નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે આત્મા કરે છે એમ માને છે, તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. શું કહે છે કે ખરેખર દ્વિક્રિયાવાદીઓ એટલે એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા વાદીઓ, એટલે માત્ર કહેનારા નહીં પણ માનીને કહેનારા, હું આત્માનું કાર્ય પણ કરું અને હું જડપનું શરીર આદિનું પણ કાર્ય હું કરું, એક દ્રવ્યને બે ક્રિયા માને છે. અથવા કર્મ કર્મ રૂપે પણ પરિણમે અને કર્મ મને રાગાદી ભાવ પણ કરાવે, કર્મનો ઉદય કર્મમાં પણ આવે અને એની અસર મારા મને જીવમાં પણ થાય, એમ એક દ્રવ્યને બે ક્રિયા માનનારા છે. એ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે કરે છે, આત્મા પોતે કરે છે એમ માને છે, અને એમ માને છે તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ જ છે. કેમ કે એવી વસ્તુ સ્થિતિ નથી એમ માનનારા ગમે તેટલી સંખ્યામાં હોય, ઘણી સંખ્યામાં હોય, માટે બહુમતીની વાત સાચી એવું અહીંયા લાગુ પડતો નથી. કેમ કે જગતમાં વધારે સંખ્યા મિથ્યા દ્રષ્ટિની છે, નાની તો ખૂબ જ હોય છે. તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે એટલે ત્રણેય કાળે વસ્તુ સ્થિતિ આવી જ છે, એમાં કોઈ ફેર નથી. ભૂતકાળમાં લ્યો, ભવિષ્યકાળમાં લ્યો કે અત્યારે લ્યો, બે ક્રિયાને માનનારા, બે પદાર્થની જળ અને ચેતન એવા બે પદાર્થની ના કાર્યને પોતે કરે છે એમ માનનારા ગમે તે હોય મિથ્યા દ્રષ્ટિ જ છે, એમાં બીજો વિચાર કરવાનો રહેતો નથી. આ સમયસારનો મુખ્ય સિદ્ધાંત છે. આ મિથ્યા દ્રષ્ટિ કે બે ક્રિયાને એક માનનારા, સમ્યક દ્રષ્ટિ કે ભેદ જ્ઞાન સહિત ભિન્ન આત્માનો અનુભવ કરનારા. બસ એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. શું કહે છે કે એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. એવું છે નહીં, એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામ કરતું નથી, માટે એવું કોઈને ન જણાવો એમ કહે છે. એવું ન પ્રતિભાસો એટલે એવું કોઈને ન જણાવો. દ્રષ્ટાંત આપે છે, જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના વ્યાપાર પરિણામને ઈચ્છા અને હસ્તાદિની ક્રિયારૂપ, જેમ કુંભાર ઘડાના સંભવને એટલે ઘડાની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના વ્યાપાર પરિણામ એટલે એને ઈચ્છા પણ થાય છે અને એના હાથ પણ ઘડો બનાવવા માટે પરિણામ કરે છે, એવા વ્યાપાર પરિણામને એટલે વ્યાપારરૂપ પરિણામને કે જે પોતાથી અભિન્ન છે, એ કુંભારથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે અને એ અભિન્ન પરિણામ કુંભારથી અભિન્ન છે, એ પરિણામો કુંભારથી અભિન્ન છે એમ કરતો પ્રતિભાસે છે. એમ કુંભાર શું થાય છે, કુંભારને એમ છે કે હું ઘડો બનાવવાનો મારો ભાવ પણ છે અને હાથ વડે હું ઘડો બનાવું પણ છું. હું કુંભાર છું માટે હું ઘડાની ઈચ્છા કરું અને ઘડા પ્રમાણે ઘાટ કરું ત્યારે ઘડો બને. રામપાત્રની ઈચ્છા થાય ત્યારે રામપાત્ર પ્રમાણે બનાવવાની ઈચ્છા થાય તો રામપાત્ર બને. જેવી ઈચ્છા થાય હું બનાવું છું એમ એને પ્રતિભાસે છે. પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં વસ્તુ સ્થિતિ શું છે ત્યાં, કે ઘડો હું કરું છું, મેં ઘડો બનાવ્યો, હું સારામાં સારો ઘડો બનાવું છું, એવા અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે કુંભાર પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ પરિણામને ઘડારૂપ પરિણામને કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસતો નથી. આચાર્ય મહારાજ કહે છે કે અમને તો એમ નથી ભાસતો, માટીના પરિણામ માટી કરે છે અને કુંભારના પરિણામ કુંભાર કરે છે. હા, કુંભાર અહંકાર જરૂર કરે છે, મેં ઘડો બનાવ્યો એવા પરિણામ રૂપ અહંકાર જરૂર કરે છે કુંભાર, પણ માટીના પરિણામને કુંભાર કરતો નથી. જો માટીના પરિણામને કુંભાર કરતો હોય તો રીતિમાંથી પણ કુંભાર ઘડો બનાવી શકે. માટીના પરિણામમાંથી પરિણામને કુંભાર ઘડો બનાવી શકતો હોય તો રીતિના પરિણામથી પણ એને રીતિનામાંથી પણ ઘડો બનાવે, અને બીજા લાકડાનો ભોસો પડ્યો હોય તો એમાંથી પણ ઘડો બનાવે, કેમ કે ઘડો એ બનાવી શકે છે કે એમ બની શકતો નથી. માટીમાં પણ જે માટી ઘડો બનવાને યોગ્ય હોય તેમાંથી જ ઘડો બને, કેમ કે માટીથી ઘડો બનવાનો છે, બધી માટીથી કાંઈ ઘડો બનતો નથી. શું કહ્યું ફરીથી, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે કુંભાર પોતાના વ્યાપારને અનુરૂપ એવા એટલે એના પોતાના વ્યાપારને અનુરૂપ એટલે એની ઈચ્છા ને એના હાથ પગાલે એને અનુરૂપ એવા માટીના ઘટ પરિણામને માટીના ઘડારૂપી પરિણામને એ કેવા છે પરિણામ, કે માટીથી અભિન્ન છે, એ ઘડા કુંભારથી અભિન્ન નથી. એ ઘડાના પરિણામ કુંભારથી અભિન્ન નથી, એ માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે અને કરનાર પણ માટી જ છે, કુંભાર એને કરી શકતો નથી, પરિણમાવી શકતો નથી, નહીંતર ગમે એને પરિણમાવી દે તો શું તેને કરતો પ્રતિભાસતો નથી. આચાર્યદેવ કહે છે કે અમને તો એ માટીના પરિણામ કરતો પ્રતિભાસતો નથી, અહંકાર કરતો પ્રતિભાસે છે પણ માટીના પરિણામ કરતો પ્રતિભાસતો નથી. તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગળ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને, કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસ હો, તેવી રીતે તમે આત્માને પણ પોતાના પરિણામ કરતો પ્રતિભાસો. કર્મ કરતો ન પ્રતિભાસો, કર્મના પરિણામને કરતો ન પ્રતિભાસો. તમને એમ ન જણાવો, તમને સાચું સત્ય એમ જણાવવું જોઈએ કે જીવ પોતાના પરિણામને કરે છે. પછી એ પરિણામ કર્મ બંધાવવા માટે અનુકૂળ છે, છતાં એ પોતાના પરિણામથી અભિન્ન છે. જીવ તો કર્મના પરિણામથી તો ભિન્ન છે, અભિન્ન નથી. માટે પોતાના પરિણામ કરતો પ્રતિભાસો અને કર્મના પરિણામને કરતો ન પ્રતિભાસો. સાયન્સ છે કે નહીં? આ વિજ્ઞાન છે, જૈન ધર્મ છે, એ પ્યોર સાયન્સ છે. શું? એકદમ ચોખ્ખે ચોખ્ખું વિજ્ઞાન જ છે આ. શું? રાગ દ્વેષ મટાડવા વાળું, રાગ દ્વેષ નો અભાવ કરવા વાળું વિજ્ઞાન હોવાથી એને વિતરાગ એવો વિશેષણ લગાડવામાં આવે છે, એટલે એને વિતરાગ વિજ્ઞાન કહે છે. અથવા વિતરાગે વિજ્ઞાન કેવળ જ્ઞાનમાં જોઈને પ્રસિદ્ધ કરેલું હોવાથી એ વિતરાગનું, વિતરાગ દેવનું વિજ્ઞાન છે એમ પણ કહેવાય છે. વિજ્ઞાન તો પદાર્થનું છે પણ વિતરાગ દેવના જ્ઞાનમાં આવેલું અને એમની વાણીમાં આવેલું હોવાથી એમનું વિતરાગનું વિજ્ઞાન છે એમ પણ કહેવામાં આવે છે. બે અર્થ નીકળે છે, વિતરાગ વિજ્ઞાનના બે અર્થ નીકળે છે, કે વિજ્ઞાન પણ વિતરાગી છે અને એના કહેનારા પણ વિતરાગી છે. શું કહ્યું? કે તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગળ કર્મના પરિણામને અનુકૂળ પોતાના પરિણામને અજ્ઞાનને લીધે કરે છે એમ પ્રતિભાસો. શું? કર્મ બંધાય છે, જ્ઞાનથી નથી બંધાતા, અજ્ઞાનથી બંધાય છે એમ કહે છે. એટલે અજ્ઞાનને લીધે કર્મ બંધાવાને અનુકૂળ એવા પોતાના પરિણામને, કે જે પરિણામો પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, એને કરનારો પણ પોતે છે અને દ્રવ્યથી પણ એની સાથે અભિન્ન છે, તેને કરતો પ્રતિભાસ હો. પરંતુ પુદ્ગળના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં, શું? મેં બહુ સારા પુન બાંધ્યા, મેં ઊંચા પુન બાંધ્યા એવા અહંકાર, મેં એટલું દાન આપ્યું કે મને હવે સારામાં સારું પુન બંધાણો, કે છે કે એવા અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે આત્મા પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગળના પરિણામને, કે જે પુદ્ગળથી અભિન્ન છે અને પુદ્ગળથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, તેને કરતો ન પ્રતિભાસો. એ પુદ્ગળના પરિણામને કરે છે, કર્મને બાંધે છે, એવી રીતે તમે ન જુઓ એમ કહે છે આચાર્ય મહારાજ. એ શિક્ષા એટલા માટે આપે છે કે એમ જોનારા, જાણનારા, અનુભવ કરનારા બધા મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારી છે, મિથ્યા દ્રષ્ટિ છે, અનંત સંસારી છે, એ દુઃખી થવાની પરિસ્થિતિ છે, એને એ દુઃખ મટાડવા માટે ઉપદેશ આપે છે. ભાવાર્થ: આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, પુદ્ગળના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. ક્યારે? કોઈ પણ કાર્યમાં, ત્રણેય કાળના કોઈ પણ કાર્યમાં એ પુદ્ગળના પરિણામને કરતો ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગળની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. શું? કોઈ પણ માનનારા હોય, પછી એને ધર્મગુરુનું ટાઇટલ લગાડેલું હોય, લાંબા લાંબા લગાડે છે ને પૂંછડા, કે એને ભગવાન નું ટાઇટલ લગાડેલું હોય ત્યારે કોઈ પણ શરૂ થઈ ગયું છે, મે આ ભગવાન છે. શું એ બધા મિથ્યા દ્રષ્ટિ છે? શું પૂતગળ ના પરિણામ આત્માની અને પૂતગળ ની બંને ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. જળ ચેતન ની એક ક્રિયા હોય તો સર દ્રવ્યો પલટી જવાનો, પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય, તો એ કોઈ દ્રવ્ય નું સ્વતંત્ર અસ્તિત્વ રહી શકે નહીં. જળનું જળ પણ ન રહીએ, ચેતન નું ચેતન પણ ન રહીએ, પણ એમ તો બની શકતો નથી. માટે માન્યતાનો અને અજ્ઞાનનો મોટો દોષ ઉપજે છે. આ મિથ્યાત્મ અને અજ્ઞાનનો સૌથી મોટો દોષ છે અને તમામ પ્રકારના અનિષ્ટ અને પાપના પરિણામ આ મિથ્યાત્મ અને અજ્ઞાનને કારણે જ ઉપજે છે. મૂળમાં આ અજ્ઞાન અને મિથ્યાત્મ પડેલું છે, એ અનંત સંસારનું કારણ છે. એમાં શરીરની ક્રિયા, વાણીની ક્રિયા અને અર્ઘના ફેરફારની ક્રિયા, ક્ષેત્રાંતરની ક્રિયા, થાળીમાંથી એક થાળીમાંથી બીજી થાળી મૂકો છો ને, એ ક્રિયા આત્મા કરતો નથી. આત્મા એ વખતે જ્ઞાન કરે, શુભાવ કરે, બસ. એટલે પૂજા કરવાનો અહંકાર ન કરવો એમ કે છે આચાર્ય મહારાજ. શું ઉપદેશ આપે છે કે આ રીતે હું બોલું, પૂજા સારી ભણું છું, બહુ ભાવથી હું મારા ઉચ્ચારો, મારું ગળું, મારો રાગ, મારો અવાજ, શું મારો છે ને, એવો અહંકાર કરવો નહીં, એની ના પાડે છે. મેં સારામાં સારા દ્રવ્યો ચડાવ્યા, ઠીક, સોનાના વાસણમાં પૂજા કરી, ઠીક, મારી વાસણને તારે કાંઈ લેવા દેવા નથી, અર્ઘને તારે કાંઈ લેવા દેવા નથી, તું ભિન્ન છો એના પરિણામો, જળના પરિણામો ભિન્ન, જળ દ્રવ્ય ભિન્ન, તું ચેતન દ્રવ્ય ભિન્ન છો. શું પરિણામ? મોક્ષ નું કારણ નથી પણ બંધ નું કારણ છે. એ તો છે ને, બધે દિગંબરમાં, શ્વેતાંબરમાં, સ્થાનકવાસીમાં બધે શુભ પરિણામથી મોક્ષ થાય, ધર્મ થાય અને મોક્ષ થાય એ માન્યતા છે. એમાં સ્થાનકવાસીમાં તો દયાના પરિણામથી મોક્ષ થાય એ સિદ્ધાંત બહુ જોરથી એ લોકો તો ધુંધક મત છે ને, કે અમે તો દયાની એટલી બધી ઢૂંઢી છે, એટલી બધી ઢૂંઢી છે કે અમે મોહપતિ રાખીને વાયુકાયના જીવોને પણ હણતા નથી અને પાણી પણ અમે વાપરતા નથી, એટલે અમે સ્નાન વગેરે શ્રાવક હોવા છતાં પણ કરતા નથી. એટલે લાંબા દિવસે કરે, સાવ ન કરે તો ચાલે નહીં, પણ 5-15 દિવસે. અને દયાનો સિદ્ધાંત અમારો એટલો બધો, સૌથી બધા જ જૈનો કરતા, અન્ય કરતા નહીં, બધા જ જૈનો કરતા દયાનો સિદ્ધાંત અમે સૌથી વધારે પાળીએ છીએ, બીજાની દયા પાળીએ છીએ. આ બીજાને બચાવવું ને બીજાને હું બીજાની દયા પાડવું એ બાને ત્યાં, અને એમ કરવાથી મોક્ષ મળે છે. એનો એક ત્યાં એ લોકોને કથાનો યોગ આવે છે, હાથીના ભાવમાં સસલાને પગ નીચે આવતો બચાવેલો. શું એટલે? એનો એ વખતે સંસાર કપાઈ ગયો. હાથી તો તિર્યંચ હોય છે, છતાં પણ એને એટલું ધ્યાન રાખ્યું કે મારા પગ નીચે સસલું છે, માટે ભલે હું પડી જાઉં તો પડી જાઉં પણ સસલાને તો બચાવી લઉં. એટલે એને એ વખતે સંસાર બધો કપાઈ ગયો, એવું એક કથા આવે છે એમાં. સંસાર પરિત થઈ ગયો એમ કે, હા, એ બધા કલ્પિત શાસ્ત્રો છે, એ સિદ્ધાંત વિરુદ્ધ વાતો છે. શાસ્ત્રમાં એ બધી વાતો સિદ્ધાંત વિરુદ્ધ પાછળથી લખેલી છે, એવો સિદ્ધાંત છે. કોઈ શુભભાવથી, દયાના પરિણામથી, દાનના પરિણામથી, પૂજા ભક્તિ ના સ્વભાવ થી, શાસ્ત્ર વાંચન ના સ્વભાવ થી, કોઈ સ્વભાવ થી મોક્ષ થાય એમ બનતો પુણ્ય બંધાય. તપ તો અંદર સ્વરૂપ માં સ્થિર થાય ત્યારે કહેવાય, પછી એને નિમિત્ત કહેવામાં આવે. પછી સત્યાશીમી ગાથા લઈએ. એમાં મથાળું કાંસમાં બાંધ્યું છે, કેમ કે સંસ્કૃતમાં મથાળું નથી, પણ ગાથાનો વિષય ખોલવા માટે કાંસમાં વિષય ખોલ્યો છે. 160માં પાને નીચે છે ગાથાની ઉપર. પરદ્રવ્યના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. શું એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, 86ની ગાથામાં સિદ્ધ કર્યું ત્યારે આ શંકા ઉપજે છે. ત્યારે શું એક શંકા ઉત્પન્ન કરાવી કરી છે વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે, કે આ મિથ્યાત્વાદી ભાવો શું વસ્તુ છે? આ મિથ્યાત્વાદી ભાવો જીવના પરિણામ છે કે પૂતગલના પરિણામ છે? આમાં અમને કઈ સમજાતું નથી. કોક વાર તમે જીવના પરિણામ કયો છો, કોક વાર તમે પૂતગલના પરિણામ કયો છો. અમારે શું સમજવું એમ કે છે, આ ચોખ્ખું કરવા માંગે છે. હા, જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પેલા રાગાદી ભાવોને પૂતગલના પરિણામ તો તમે આગળ કયા હતા? શું 50-55 ગાથામાં રાગાદી ભાવોને અનુભૂતિથી ભિન્ન કહીને કુળના પરિણામ કયા હતા તે કથન સામે વિરોધ આવે છે. અને જો તે કેવળ પૂતગળના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કઈ પ્રયોજન નથી. જો એકલા એ પૂતગળના પરિણામ હોય, કર્મની પ્રકૃતિના પરિણામ હોય, તો પછી જીવને લેવા દેવા શું છે? જીવ તો શુદ્ધ જ રહ્યો, જીવને મિથ્યા જ રહ્યું જ નહીં. જીવના પરિણામ ન હોય તો જીવના પરિણામમાં મિથ્યા જ નથી, માટે જીવને કઈ લેવા દેવા રહેતી નથી, કઈ પ્રયોજન નથી. એ તો કેવળ પૂતગળના પરિણામ થઈ ગયા, અને એને તો તેનું ફળ જીવ કેમ પામે? અને જો જીવને મિથ્યાત્ ન હોય તો પછી જીવને સંસાર પણ હોય નહીં, એનું ફળ પણ ના આવે મિથ્યાત્નું જીવને. આ આશંકા, આવી આશંકા દૂર કરવા માટે હવે પછીની ગાથા કહેવામાં આવે છે. હું કેવી વિષયને છણીને ચોખ્ખો કરે છે, ક્યાંય કોઈ ભ્રમમાં રહી જાય નહીં. કેમ કે અધ્યાત્મમાં તો એમ કહેવાય કે રાગ છે પૂતગળના પરિણામ છે, વળી એ રાગ ને પાછો જીવના પરિણામ કહેવામાં આવે, પાછું શું પણ હવે? તો કે છે બે વાત છે, જીવના કહેવામાં વાંધો નથી, પૂતગળના કહેવામાં પણ અપેક્ષા એ વાંધો નથી. લઈએ પંચાવન લઈએ. પંચાવન કળશમાં મથાળું છે. આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તા કર્મપણાનું અજ્ઞાન છે, તે જો પરમાર્થ નયના ગ્રહણથી એકવાર પણ વિલય પામે તો તે અજ્ઞાન ફરીને ન આવે એમ હવે આ 55માં કળશમાં કહેશે. આ સંસારાત એવ ધાવતિ પરમ કુર્વે અહમ ઇતિ ઉચ્ચકૈ દુર્વારમ નનુ મોહિનામ મહાહંકાર રૂપમ તમ તદ્ભૂતાર્થ પરિગ્રહેણ વિલયમ યદિ એકવારમ વ્રજેત તત્ કિમ જ્ઞાન ઘનસ્ય બંધનમ અહો ભૂયો ભવેદ આત્મનઃ. શ્લોકાર્થ. આ જગતમાં મોહી અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર કે જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિથી અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આ ભૂતકાળ કીધો, જીવનો ઇતિહાસ કીધો, અનાદિથી જીવનો ઇતિહાસ સારો, જીવનો ઇતિહાસ બહુ ખરાબ છે. અનાદિથી જે જીવનો ભૂતકાળ છે એ સારો નથી, કેમ કે નિગોદમાંથી અનંતકાળ તો નિગોદમાં રહીએ છીએ. તો ખરાબમાં ખરાબ પરિણામ કરે ત્યારે નિગોદમાં જાય, પછી ત્રસ પર્યાય પામે, વળી થોડું જન્મ મરણ કરે ચાર ગતિમાં, વળી પાછો નિગોદમાં ચાલ્યો જાય છે. એ કેમ જાય છે? કે એ મોહને કારણે જાય છે. કેવો મોહ છે? કે પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહાઅહંકાર રૂપ અજ્ઞાનને કારણે છે. અને આવો અહંકાર, અજ્ઞાન ભરેલો અહંકાર, એ ટાળવો ઘણો કઠણ છે. દુર્નિવાર કયો છે, એ ટાળવો ઘણો કઠણ છે. આખી જિંદગી દુકાન હલાવી હોય, પછી મેં કર્યું ને હું કરું છું એ વાત કાઢવી કેવી કઠણ પડે. એવી રીતે ઘર ચલાવ્યું હોય, પછી એને મેં કર્યું બહુ દુર્નિવાર છે. આ મોહ જગતના સંયોગના કાર્યો મેં કર્યા, આ બધું મેં કર્યું, એમાંથી છૂટું એ બહુ દુર્નિવાર છે. એમ બહુ ઘણા પ્રયત્ન એ છૂટે એવી ચીજ છે. એટલું બધું ઘર કરી ગયેલી પર વસ્તુ છે. શું ચાલે છે? નિર્વિકલ્પ ભાવે ચાલે છે, એને મન નથી ને. ચોથા ગુણ સ્થાન થી પરિણામ ની દશા નિર્વિકલ્પ છે. ઊંધા ઊંધા નિર્વિકલ્પ. હવે અહીંયા સવળું સ્વરૂપ નિર્વિકલ્પ છે ને, તો સવળા પરિણામ આત્મારૂપ નિર્વિકલ્પ પરિણામ કરાવવા માટે વાત છે. આપણને એમ થાય કે કેવી રીતે થતું હશે, પણ આ શરીર પણ હું છું એ નિર્વિકલ્પ પરિણતિ છે કે નહીં? ક્યારે યાદ રાખવું પડે છે? હે, શરીર તે હું છું એ યાદ રાખવું પડે? ભૂલી જાય ક્યારે? ભૂલે નહીં. હું ફલાણો માણસ છું એ ભૂલી જાય છે? યાદ રાખવું પડે નહીં, એનું સ્મરણ ન કરવું પડે. શું છતાં ઓલી પરિણતિ નથી છૂટતી? તું દેહ નથી ને આત્મા છું એમ પોકારી પોકારીને શ્રી ગુરુ કહે છે, તો પણ એ છૂટતો નથી. કેવું નિર્વિકલ્પ છે સજળ. સમજી લેવું, એના ઉપરથી સમજી લેવું કે નિગોદમાં એથી અનંત ગુણ વિશિષ્ટ છે. કેટલું? એનાથી અનંત ગુણ, એવું એવું પરિણામ થઈ જાય છે. જળમય, જળ સાથે જળમય પરિણામ થઈ જાય છે. એવું જળમય થઈ જાય છે કે એનો દેખાવ પણ જળ જેવો થાય છે. શું? પૃથ્વીના જીવો, પાણીના જીવો, વનસ્પતિના જીવો, કોઈ એને ચેતન માને નહીં. શું? આ જગતમાં જીવોનો મોહ છે એમ કે છે. શું? પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહાઅહંકાર રૂપ અજ્ઞાન અંધકાર. શું? કે જે અત્યંત કાઢવો કે મટાડવો કઠણ છે. પચી વરહો અનંત કાળમાં અનંત વાર સાંભળ્યું, અનંત વાર વાંચ્યું, અનંત વાર વિચાર્યું, અનંત વાર હા પાડી ખોટે ખોટી. હો, બરાબર છે સાહેબ, આપ કયો છો તે બરાબર છે, જી પ્રભુ આપ કયો છો તે બરાબર છે, ખોટે ખોટે હા પાડી. શું? ચરણમાં પાલન થી જ્ઞાનીની ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ પ્રાપ્ત થાય છે, એવી ભક્તિ પ્રાપ્ત થાય ગુરુના ચરણમાં રહ્યો, નહીતર ગુરુના ચરણમાં રહ્યો નથી એમ છે. ગુણ વૃદ્ધિમાં લેવા, સરળતા, મધ્યસ્થતા, શું યોગ્ય જે ગુણો હોય છે ને, વિશાળતા, જીતેન્દ્રિયપણું, પછી વૈરાગ, એ જીતેન્દ્રિયપણામાં વૈરાગ આવે છે સાથે સાથે છે એ આદિ એ વગેરે જે પાત્રતાના ગુણો છે, એ પાત્રતાના ગુણોની વૃદ્ધિ થાય ત્યારે સદગુરુનું સ્વરૂપ સમજાય, ત્યારે સાચી બહુમાનની ભક્તિ આવે, અને ત્યારે શ્રી ગુરુની કૃપા પણ એવા પાત્ર જીવ ઉપર સારામાં સારી હોય, એની નજર ઠરે, પ્રસન્નચિત્ત થઈ જાય કે વાહ છે, કોઈ આની પાત્રતા છે, તો એને પણ શ્રી ગુરુ ને પણ ચિત્ત ની પ્રસન્નતા એને જોઈને થાય છે. એમ અરસ પરસ છે, એ શ્રી ગુરુ ના ચરણ માર્યો. બાકી તો ચરણ માર્યો નથી. ક્ષેત્ર થી નજીક રહ્યો એથી હું થાય, ભાવ થી દૂર છે. ક્ષેત્ર થી નજીક કઈ કઈ કામ આવે નહીં. તો ત્યાં શ્રી ગુરુ નિવાસ કરતા હોય ત્યાં કીડી મકોડાયો હોય, ક્ષેત્ર થી નજીક હોય તો શું થઈ ગયું? એના ભાવ કઈ થોડા છે? મનુષ્ય હોય કે કીડી મકોડા હોય, જો ભાવ થી દૂર વર્તે તો ક્ષેત્ર ની સમીપતા નો કોઈ અર્થ રહેતો નથી. સરળતા મુખ્ય છે, સરળતા વગર તો બીજા ગુણ આવશે નહીં. એટલા માટે સરળતા ઉપર આપણે વિશેષ વાતો લખી નાખી. સરળતા વગર બીજા ગુણ નહીં આવે, અને અસરળતા થી બીજા અવગુણ આવ્યા વિના રહેશે નહીં. કેમ કે માયા ની પ્રકૃતિ છે ને, એટલે તો માયા તો મિથ્યાની પ્રકૃતિ પણ માયા ની જ છે, મિથ્યાની પ્રકૃતિ પણ માયા ની જ છે. એટલે માયા થી વિરુદ્ધ પરિણામ છે. સરળતા છે માયા થી વિરુદ્ધ પરિણામ છે. જે અત્યંત દૂર દૂર નિવાર છે તે અનાદિ સંસાર થી ચાલ્યો આવે છે. શું? અજ્ઞાની મોહી જીવો નો મોહ અનાદિ થી ચાલ્યો આવે છે. કેવા પ્રકાર નો મોહ છે? કે હું પરદ્રવ્ય ના પરિણામ ને કરું છું, પરદ્રવ્ય ને હું કરું છું, આ મોહ એનો અનાદિ થી ચાલ્યો આવે છે. પાછું એવું છે કે ઊંકું થાય, ગડબડ થાય તો કે એમાં હું નહીં, એ તરત બીજાને ગોત છે કે આમાં કોણ બીજો, બીજા એ ગડબડ કરે કે આ કામ બગડ્યું, અધર્યું હોય તો પોતે સ્વાર થઈ જાય, બગડ્યું હોય તો બીજાને ગોત છે. આ કર્તૃત્વમાં કેવો દોષ સીધો દાખલ થઈ જાય છે, વગર વિચારે પણ કેવો દોષ દાખલ થઈ જાય છે. અનાદિ થી ચાલ્યો આવે છે. આચાર્ય દેવ કહે છે કે અહો પરમાર્થ નયનો અર્થાત શુદ્ધ દ્રવ્યાર્થી અભેદ નયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાન ઘન આત્માને ફરીને બંધન કેમ થાય? શું કહે છે? પરમાર્થ નયનું એટલે પરમાર્થ નયરૂપ પરિણમીને, શુદ્ધ દ્રવ્યાર્થિક નયરૂપ પરિણમન કરીને, શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત અભેદ સ્વદ્રવ્યનું ગ્રહણ કરવામાં આવે, નિજ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે શુદ્ધ નયથી, અને એક વાર પણ જો એમ કરવામાં આવે, જુઓ કેટલી શક્તિ છે આત્માની, અનંતકાળનો દુર્નિવાર એવો મોહ છે ગાઢ થયેલો, એ જો એને મોળો પાડીને દર્શનમોહનો અનુભાગ તોડીને મોળો પાડીને એક વાર પણ જો એનો અનુભવ કરવામાં આવે શુદ્ધાત્માનો, તો એ મોહનો ક્ષય થઈ જાય, મોહનો નાશ થઈ જાય. એક વાર પણ જો નાશ પામે, મોહ નાશ પામે, તો આ જ્ઞાન ઘન આત્માને ફરીને બંધન થાય નહીં. એમ કહે છે ફરીને એ બંધનમાં આવે નહીં, એનો મોક્ષ થઈ જાય. એમ કહે છે જીવ જ્ઞાનઘન છે, માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? જીવ તો જ્ઞાનનો ઘન છે, અનંત અનંત નિવિડ જ્ઞાન અંદર ભરેલું છે. યથાર્થ જ્ઞાન એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો પછી એ જ્ઞાન ક્યાંય જાય? નાશ પામે એ જ્ઞાન જાય નહીં. એમ કે છે એક વાર જ્ઞાન થયું એ જ્ઞાન જાય નહીં, એવું જ્ઞાન થાય છે. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાન થી એને બંધ કેવી રીતે થાય? કે એને કદી બંધ થાય નહીં. આ મોક્ષ કરાવવા માટેનો કળશ કયો? બંધનથી છોડાવવા માટેનો. હવે 87મી ગાથામાં એમ કહેવા માંગે છે કે આ જીવના પરિણામ છે અને પૂતગળના પરિણામ છે, એ બંનેના નામ એક છે. શું? મિથ્યાત્વની પ્રકૃતિ પૂતગળને પણ છે અને મિથ્યાત્વ ભાવ જીવને પણ છે. માટે જ્યાં જીવના કહેવા માંગતા હોય ત્યાં જીવના સમજવા, પૂતગળ ના કહેવા માંગતા હોય ત્યાં પૂતગળ ના સમજવા, અને ક્યાંક અધ્યાત્મ થી જીવના હોય ને પૂતગળ ના કહેવા માંગતા હોય તો પણ સિદ્ધાંત તોડીને કહેવા માંગતા નથી, એનો ત્યાગ કરાવવા અર્થે કહેવા માંગે છે એમ સમજીને એના ઉપર નું વજન ઉઠાડી લેવાનો હેતુ છે એમ સમજવું. પણ છેદ વિવિધ અહીંયા શું કે છે, બે પ્રકારે છે, જળમાં પણ છે અને ચેતનમાં પણ છે. રાગ ને પૂતગળ ના પરિણામ આગળ કઈ ગયા છે, તો કોઈ એવા જીવો છે કે જે કેવળ રાગ ને કેવળ પૂતગળ ના જ પરિણામ સમજે છે, જીવ ના પરિણામ ને સમજતા નથી. જેમાંથી સાંખ્ય મત ઉત્પન્ન થયો છે એ પ્રકૃતિ નો દોષ છે, જીવ નો દોષ નથી એમ પણ કેટલાક ભૂલ થી માની લઈએ છીએ કથન પ્રમાણે, તો એમ ત્યાં કહેવાનો આશય નથી. એવા કઈક માગે છે વજન ઉઠાડવા માટે, આ સમજે છે કઈક બીજું. મિચ્છતમ પૂર્ણ દુહિહમ જીવમ અજીવમ તહેવ અન્નાણમ અવિરદી જોગો મોહો કોહાદિયા ઇમે ભાવા. મિથ્યાત્વ કહ્યું તે બે પ્રકારે છે, એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધાદિ કષાયો, જેટલી પ્રકૃતિ કઈ છે કર્મની, આ સર્વ ભાવો જીવ ને અજીવ ના ભેદ થી બબ્બે પ્રકારે. આ તો વધારે અહીંયા સ્પષ્ટીકરણ આવ્યું છે, પણ આચાર્ય મહારાજ તેરમી ગાથામાં એ વાત કરી ગયા છે. તેરમી ગાથા છે ને સમયસાર ને એની ટીકામાં, મૂળ સૂત્રમાં તો ખાલી એમ જ લીધું છે કે ભૂતાર્થ થી જાણેલ જીવ જીવ પુણ્ય પાપ બંધ આશ્રમ અમર નિદ્રા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે, સંકેત ની ગાથા લીધી છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય સમ્યક્ત્વ ની એ ગાથા છે, પણ ટીકાકાર આચાર્ય મહારાજે ત્યાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે અજીવ બંધ છે અને જીવ બંધ છે, અજીવ સંવર છે અને જીવ સંવર છે, અજીવ પુણ્ય છે અને જીવ પુણ્ય છે, અજીવ પાપ છે અને જીવ પાપ છે. જીવના પરિણામ તે જીવ છે અને અજીવના પરિણામ તે કર્મના પરિણામ તે અજીવ છે. કર્મની પર્યાય ને અજીવ કહી છે ત્યાં, અને જીવની પર્યાય ને ત્યાં જીવ કહી છે. જેમ કે મોક્ષ પણ બે પ્રકારે લીધો, કે જીવની પર્યાયમાં મોક્ષ થાય ત્યારે તે જીવ મોક્ષ છે, અને એ વખતે કર્મની પર્યાય નું ખરવું છૂટવું થાય તેને દ્રવ્ય મોક્ષ અથવા કર્મ નો મોક્ષ કહેવામાં આવે છે. એ વાત નું સ્પષ્ટીકરણ તેરમી ગાથામાં આચાર્ય મહારાજે કરી લીધું છે. હવે અહીંયા ફરીને કર્તા કર્મ નો અધિકાર છે, એટલે મિથ્યાત્મ કહ્યું કે જીવના પરિણામ છે, વળી કે છે કે એ તો પ્રકૃતિ પણ છે. એ પ્રશ્ન ચાલ્યો હતો ત્યાં આપણે દર્શન મોહ ની વાત ચાલી, તો કઈ તો જળ છે ને, પણ જીવ નો ભાવ છે કે નહીં દર્શન મોહ માં? ભાવ દર્શન મોહ તે જીવના પરિણામ, અને મિથ્યાત્મની પ્રકૃતિ દર્શન મોહ તે કર્મ ને અકર્મ ના પરિણામ છે. એ બે પ્રકાર થી બબ્બે પ્રકારે છે. ટીકા: મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક મયુર ને દર્પણ ની જેમ, દર્પણ માં પણ મોર છે અને બાર માં પણ મોર છે. બાર નો મોર છે એ સાચો છે, દર્પણ માં મોર છે એ ખાલી મોર ની આકૃતિ છે, પણ એ આકૃતિ દર્પણ ની પર્યાય છે, મોર ની પર્યાય નથી એમ કેવું છે. એ આકૃતિ જે છે દર્પણ માં મોર ની, આ મોર દેખાય છે એ શું છે? દર્પણ ની પર્યાય છે, મોર ની પર્યાય નથી એમ કેવું છે. ચિત્ર ઘણા એમ લે છે કે જીવમાં જે મિથ્યા છે, જીવમાં રાગ છે એ જળ ની પર્યાય છે, નહીં એ જીવની જ પર્યાય છે, જળ ની પર્યાય નથી. પછી એને ટાળવા માટે એની નથી એમ કેવું, એ બીજી બીજી અપેક્ષા થઈ ગઈ. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક ભાવો મયુર ને દર્પણ ની જેમ અજીવ ને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી, જો અજીવ ને જીવ વડે ભાવવામાં આવે છે ત્યારે થાય છે, વગેરે ભાવે થતા નથી એમ કે છે. શું અજીવ પણ છે અને જીવ પણ છે. શું તે પ્રત્યેક ભાવો અજીવ એટલે મયુર ની જેમ અને જીવ એટલે દર્પણ ની જેમ, કેમ કે જ્ઞાન દર્પણ છે ને, જીવ ને જ્ઞાન દર્પણ ની ઉપમા આપવામાં આવે છે. અહીંયા મિથ્યાત્મિક ગ્રાગ નો ક્રોધ નો ઉદય છે, અહીંયા અહીંયા ક્રોધ ભાવ થાય છે. ક્રોધ જણાય છે હું એવો છું, પોતે પોતાના જ્ઞાન ને જ્ઞાનત્વ ને ચૂકે છે એટલે હું ક્રોધી છું એમ એને જણાય છે. એ ક્રોધ ભાવ એને કર્યો, પણ એ ભાવ ક્રોધ જીવ ની પર્યાય છે અને પ્રકૃતિ નો ઉદય તે અજીવ ની પર્યાય છે, કર્મ ની પર્યાય છે. બહુ સ્પષ્ટ વાત છે, ચોખ્ખી વાત કરી છે. હા હા, એ ભૂલ થાય છે, એ બેલેન્સ ન રહ્યો તો થઈ જાય. એવું શું કેવળ પૂતગળ ના છે કે કેવળ પૂતગળ ના નથી, જીવ ભાવ પણ છે અને અજીવ ભાવ પણ છે. જીવ ને અજીવ ને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે તે દ્રષ્ટાંત થી સમજાવવામાં આવે છે. જેમ ઘેરો વાદળી એકદમ ઘાટ, ડાર્ક, ઘેરો એટલે ડાર્ક, ઘેરો વાદળી, લીલો, પીળો આદિ વર્ણરૂપ ભાવો કે જેઓ મૂળના પોતાના સ્વભાવથી મૂળ વડે ભાવવામાં આવે છે. મૂળના કેટલા રંગ છે? મૂળમાં એક ઘેરો વાદળી રંગ છે, એને ડોકે હોય છે ને એ એકદમ ઘેરો વાદળી હોય છે. પછી એના પીછામાં લીલો રંગ પણ હોય છે ને પીળો રંગ પણ હોય છે, ચમકે છે ને લીલો પીળો બે ચમકે છે પીછામાં. તે મૂળના પોતાના સ્વભાવથી મૂળ વડે ભાવવામાં આવે છે અથવા તેઓ મૂળ જ છે, મૂળની જ પર્યાય છે, મૂળથી જુદા નથી. અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા, જો આ પ્રતિબિંબ શબ્દ આવ્યો પાછું, અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા ઘેરો વાદળી લીલો પીળો ઇત્યાદિ જે રંગો છે જે પરિસામાં દેખાય છે કે જેવો દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે. વિકાર કેમ લીધો? કે સ્વચ્છતા તો પારદર્શક પણ છે, સ્વચ્છતા તો નિર્મળ પણ છે, પણ એની વિકૃતિ આવે ત્યારે એમાં પણ રંગ બેરંગ જોવામાં આવે છે, અનેક રંગ જોવામાં આવે છે. તો કહે છે કે જે દર્પણની સ્વચ્છતામાં દર્પણની અંદર પ્રતિબિંબ રૂપે દેખાય છે તે દર્પણની સ્વચ્છતાના કારણે એ સ્વચ્છતામાં વિકૃતિ આવતા દર્પણ વડે ભાવવામાં, એટલે દર્પણ વડે પરિણમાવવામાં આવે છે. દર્પણ એમાં પરિણમ્યું છે, એમાં મોર પરિણમ્યો નથી, તેવો દર્પણ જ છે. એની ખાતરી શું? કે એની ખાતરી એ કે અહીંયા દર્પણ ફૂટી જાય તો મોર ને કઈ થતું નથી. જો એ દર્પણ નો મોર સાચો હોય ને મોરની જ પર્યાય હોય તો દર્પણ ફૂટી જાય ત્યારે મોર મરી જવો જોઈએ, દર્પણ ના કટકા થાય ત્યારે મોર ના કટકા થઈ જવા જોઈએ. પણ બે તદ્દન જુદી જુદી ચીજ છે, એને કઈ લેવા દેવા નથી. બિંબ પ્રતિબિંબ નો સંબંધ માત્ર સદ્રષ્ટા જોઈને કહેવામાં આવે છે, એમ જ્ઞાન જ્ઞેય નો સંબંધ સદ્રશ પર્યાય નું સદ્રશપણું જોઈને કહેવામાં આવે છે, ખરેખર કઈ સંબંધ નથી. તેવું દર્પણ છે તેવી જ રીતે એ દ્રષ્ટાંત, તેવી જ રીતે એટલે દ્રષ્ટાંતમાં કહ્યું તે અનુસાર મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો અજીવના, આ પ્રકૃતિ મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો અજીવના પોતાના દ્રઢ સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે, અજીવના પર્યાયો છે, તેઓ તો અજીવ જ છે, અજીવ ના પર્યાયો જીવ નથી પણ અજીવ જ છે. અને મિથ્યા દર્શન અજ્ઞાન અને અભિરતિ ઇત્યાદિ ભાવો કે જે અધર્મ રૂપ છે જીવના, કે જેવો ચૈતન્ય ના વિકાર માત્ર થી જીવડે ભાવવામાં આવે છે. આ વિકાર શબ્દ એટલા માટે લીધો હતો. દર્પણ માં રંગ દેખાણા એને સ્વચ્છતાનો વિકાર કેમ કયો? કાંઈ જીવના જ્ઞાન ના સ્વચ્છતામાં એનું પ્રતિબિંબ પડતા પોતે પોતાના સ્વચ્છપણા ને ભૂલ્યો, જ્ઞાનત્વ ને ભૂલ્યો, એટલે વિકાર થી એને એ પરિણામ કર્યા. મિથ્યાત્મ અજ્ઞાન અને અવિરતિ ના પરિણામ પોતે જીવે કર્યા છે, એ જીવના પરિણામ છે. જીવનો અધર્મ પણ જીવમાં, જીવનો ધર્મ પણ જીવમાં. જીવનો ધર્મ જીવમાં ને અધર્મ અજીવમાં એમ હોય શકે નહીં. તો પછી જીવનો સંસાર જીવમાં રહ્યો નહીં, એમ થઈ જાય છે. એટલા માટે જીવ વડે ભાવવામાં આવે છે, એ મોહ ને ભાવે છે અને મોહ મીઠો લાગે છે. આપણે ગંધ લઈએ, હા, એમાં પણ ભાવવામાં આવે એમ લીધું ને, એટલે શું છે, ભાવવામાં આવે એટલે સારી રીતે પરિણમવામાં આવે છે. ભવવું, ભવવું માંથી ભાવવું થઈ ગયું છે. ભવવું એટલે થવું. તેવી જ રીતે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો અજીવના પોતાના દ્રવ સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. અજીવને ભાવતી વાત છે, કોઈ એમ કે પણ અજીવને ભાવવું શું હશે, પણ આપણે બોલાય છે. ભાઈ, અમારે અમારા ગામની માટી છે ત્યાં જમરૂખ બહુ સારા થાય છે. ભાવનગરમાં દાડમ જમરૂખ અમુક ફળ ફૂલ બહુ સારા થતા હોય, બીજે એવા ન થતા હોય. તો કે આઈની માટીને એ ભાવે છે. શું કે? આઈની માટીને એ ભાવે છે. આઈની માટીને ગુલાબ ભાવે છે કે ગુલાબ જોવો સારામાં સારા થાય. આ બાજુ થાય છે ને, હું કાશ્મીરમાં સફરજન ને લીચી ને એ ફળ અહીંયા નથી થતા. અહીંયા સફરજન વાવો તો ન થાય, લીચી વાવો તો અહીંયા ઉગે નહીં. કેમ કે અહીંની માટીને એ નથી ભાવતું. હા, એનો એનો દ્રવ્ય સ્વભાવ શું છે, અજીવનો દ્રવ્ય સ્વભાવ શું છે? તો કે અનાદિથી જે કર્મની પર્યાયો છે, કારમણ વર્ગણાની જે પર્યાય છે પૂતગળની, એની એનું મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ આ બધી જે દોષની પ્રકૃતિઓ છે એને ભાવે છે, એ રૂપે એ પરણમી જાય છે. ભાવ તો અહીંયા જીવ કરે છે. અહીંયા જીવ ક્રોધ કરે એ સ્વતંત્ર કરે છે. જીવ ક્રોધ સ્વતંત્ર કરે, ઓલા પૂતગળ પરમાણુ સીધા પરણમી જાય ક્રોધની પ્રકૃતિ. કેમ કે એને ભાવે છે, જીવને કારણે નહીં, બિલકુલ નહીં, જીવને કારણે એમ કે છે. કેમ કે એને ભાવતી વાત છે, માટે થઈ જાય છે. શું ભાવતી જ ગળે ઉતરી જાય કે નહીં? હે, અરે ગળે હું મોઢામાં મૂક્યા પેલા પાણી આવવા મને મોઢામાં. હે, કેમ કે ભાવતી ચીજ છે. શું એના જેવી વાત છે. આ એ પૂર્વ પરમાણુમાં પણ એવું છે, એટલે એવો શબ્દ પ્રયોગ ત્યાં લાગુ પડે છે એમ કેવું છે. આપણે દરેક શબ્દ નો મર્યાદિત અર્થ સમજીએ છીએ, એવી પકડમાં કોઈ શબ્દ માટે રહેવું નહીં. કેમ કે જ્ઞાનીઓ છે, આચાર્યો છે, કવિઓ છે, સાહિત્યના સર્જકો છે, એ બધા એવા છે કે જયારે એક શબ્દ અનેક અર્થમાં વાપરતા હોય છે, ત્યારે જ્યાં જે અર્થ કહેવા ધાર્યો હોય ત્યાં તે અર્થનો અર્થઘટન કરવું જોઈએ. શબ્દને પોતાના અર્થની ખબર નથી, જીવને બરાબર એની ખબર હોવી જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે એમ. ભાવ શબ્દ આમ તો જીવને લાગુ પડે છે, પણ કોઈ પણ અજીવ પદાર્થના પર્યાયને પણ એનો ભાવ કહેવામાં આવે છે. કેમ કે પૂતગળ ને પૂતગળના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. ભાવ એટલે પર્યાય. પૂતગળ ને પૂતગળના દ્રવ્ય ક્ષેત્ર ભાવ છે, જીવને જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. તો ભાવ આવ્યો કે નહીં ત્યાં? ભાવ એટલે ભાવીને થતી પર્યાય, તેને ભાવ કહેવામાં આવે છે. પછી ભાવે એટલે ચેતન હોય તો જ ભાવે એમ નહીં, ભાવે એટલે થાય. એ રીતે લેવું. શું કહ્યું આયા? કે તેઓ જીવ છે અને મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતિ ઇત્યાદિ ભાવો કે જીવો ચૈતન્ય વિકાર છે. શું એ ચોખ્ખા ચૈતન્ય નથી, એ ચોખ્ખા જળ નથી, પણ ચૈતન્યના વિકાર છે. એટલે જેમાં ચૈતન્યનો આભાસ થાય એવા એ ચૈતન્યના પરિણામ છે, પણ ખરેખર તે ચૈતન્યના સ્વરૂપે નથી, માટે એને વિકાર કહેવામાં આવે છે. આ શરીરમાં ચામડીના રોગ ઘણા થાય છે ને, તો કે ભાઈ એકદમ આ ચામડીનો વિકાર છે. શું કે છે વૈદની ભાષામાં શું બોલાય છે કે ભાઈ આ ચામડીનો વિકાર છે, તો પર્યાય કોની? ચામડીની પર્યાય છે. ચામડીનો વિકાર તે ચામડીની પર્યાય છે. દેહનો વિકાર તે દેહની, શરીરનો વિકાર તે શરીરની પર્યાય છે, અને જીવનો વિકાર તે જીવની પર્યાય છે. બસ સીધી વાત છે. ભાવ દ્રવ આમ તો દરેક દરેક શબ્દના પોતપોતાના સ્પેસિફિક અર્થ છે. હે ગમવું, હા, પણ અહીં તો એમ કે અજીવને ગમવું ન ગમવું ક્યાં એનામાં ચેતનપણું છે? એમ કે જળને ગમવું ન ગમવું ક્યાં હોય? કે એ તો જીવને ઇષ્ટ અનિષ્ટપણું થાય એમ. પણ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ લીધો ને, એમાં એ ભાવીને થતો ભાવ તે ભવવું ભવવું ભાવવું. શું એટલે? તો આ માટીનો દ્રષ્ટાંત આપ્યો. હા, એને ગમે છે એટલે જીવને ગમે છે એવું નથી ત્યાં, પણ એવું એવું પરિણામ એના માટે અનુકૂળ છે. વાતાવરણમાં શું છે કે કાર્બન વર્ગણા પણ છે, શબ્દ વર્ગણા પણ ત્યાં છે. જ્યાં કાર્બન વર્ગણા છે આ જગ્યાએ કાર્બન વર્ગણા છે, તો આ જગ્યાએ શબ્દ વર્ગણા પણ છે, એટલે શબ્દ પણ અહીંયા થાય છે અને કર્મ પણ અહીંયા થાય છે અને બીજા રજકણ પણ અહીંયા છે. છતાં કાર્બન વર્ગણાના ભૂતગળો છે તે કર્મરૂપે પરિણમ છે, શબ્દ વર્ગણાના નહીં પરિણમે. એને અનુકૂળ નથી, એને એ ભાવતું નથી એમ કે છે. શું એમ? આઈની માટીને બીજું ફળ નથી ભાવતું એમ, એને અનુકૂળ નથી એમ કેવું છે. હા, એટલે એને અનુકૂળ છે એમ લેવું. ભાવવું એટલે અનુકૂળ છે. એ કર્મ ભૂતગળ વાળા કાર્બન વાળા કર્મ પણ એ પરિણમે, શબ્દ વર્ગના વાળા કર્મ પણ એ ન પરિણમે. બીજા પણ ભૂતગળો છે, એ ત્રીજી બધી ત્રીજી જાતના છે, એ શુદ્ધ ભૂતગળો છે. બીજા સૂક્ષ્મ સ્કંદો પણ છે, આ પ્રકાશ ને હજુ અંધારું ઉજવાળું થાય છે એ સ્કંદો પણ છે ત્યાં. શું અનેક પ્રકારના સ્કંદો છે જે નરી આંખે ન દેખાય. શું હવાના પરમાણુ પણ છે, વાયુ કાય જેને આપણે કહીએ છીએ એ પણ છે. ઘણી જાતના પરમાણુઓ એક વાતાવરણમાં છે, પણ એમાં કાર્બન વર્ગના વાળા જ કર્મ રૂપે પરિણમશે, બાકી કોઈ પરિણમશે નહીં. એમ માટે કર્મ વડે ભાવવામાં આવતા મિથ્યાત્વ આદિ ભાવો છે તે અજીવ છે, અને જીવ વડે ચૈતન્ય વિકારથી ભાવવામાં જીવથી ભાવવામાં આવતા જે પરિણામો તે જીવની પર્યાયો છે, તે જીવ જ છે એમ લીધું. શું નિત્ર એમ કે વ્યવહારથી કહ્યું છે? વ્યવહાર તો એની પર્યાય છે, માટે વ્યવહાર કયો છે એમ કહેવામાં વ્યવહાર નથી, પણ એની પર્યાયમાં છે. માટે પંચાસ્તી કાયમાં એને અશુદ્ધ નિશ્ચય નહીં થી જીવના પરિણામ કહેવામાં આવ્યા છે. એ અશુદ્ધ નિશ્ચય કયો છે ત્યાં? આમ નિશ્ચય થી જીવના પરિણામ છે, અને અશુદ્ધ હોવાથી તેને અશુદ્ધ નિશ્ચય નહીં ના વિષયભૂત પરિણામ કહેવામાં આવ્યા છે. એટલે એને નિશ્ચય પણ લાગુ પડે છે અને વ્યવહાર પણ લાગુ પડે છે. એ રીતે જીવ અને જીવ બંને લઈ લેવા. ભાવાર્થ થોડો વિસ્તાર વાળો છે.
ભગવાન